હવે વાક્ય જે અભેદ દ્રષ્ટિ આવ્યા વિના જે આ જગતને જોવા ઈચ્છે છે તે બંધાય છે. શું કામ કે તરત જ એને ભેદભાવ થાય, અભેદ દ્રષ્ટિ નથી તો આ આવો છે ને આ આવો છે, આ ઊંચો છે આ નીચો છે, આ નીચ છે આ ઉચ્ચ છે, કઈક પ્રકારના ભાવ આવશે. શું કામ? ભેદ દ્રષ્ટિ છે. ભેદ દ્રષ્ટિમાં આ વંદનીય છે, આ વંદનીય નિંદનીય છે. જ્ઞાન ના ઉઘાડમાં ફેરવી શકે, પણ જ્ઞાન ની સત્તા છે એમાં ફેર ખરો. આજે હું આટલો જ્ઞાની છું તો ઓલો જીવ એટલો જ્ઞાની થઈ શકે કે નહીં? એથી વધારે પણ થઈ શકે. માટે જ્ઞાનનું જે સત્તાપણું છે, સત્તામાં જે જ્ઞાન ગુણ છે એ સમાન છે. વ્યક્ત એમાં ફેરફાર છે, વ્યક્તપણામાં, પણ અવ્યક્તપણે જે સત્તા છે તે તો સમાન છે. આ જ્ઞાનીપણ છે. જીવની જીવ તરીકેની ઓળખાણ પછી કોઈ ભેદ વચમાં આવતા નથી. જ્ઞાનીને કોઈ જીવનો વિચાર કરતી વખતે ઓહો આ તો ચેતન છે, પછી એ નિકૃષ્ટમાં નિકૃષ્ટ ગતિનો જીવ છે પણ ચેતન છે. એટલે એમાં નહીં, આ અહીંયા સમતાનો અર્થ, તમે સમતાના 50 અર્થ થાય છે, એક અર્થમાં બેઠા હો તો પછી બીજું બેસશે જ નહીં તમને. દરેક જગ્યાએ સમતાનો ત્યાં જે અપેક્ષિત વિવક્ષિત જે છે એ વિવક્ષિત અર્થ લેવાનો. આપણે જેમ પ્રદેશનું સમપણ લીધું સમતા, તો હવે એ મગજમાંથી નીકળે જ નહીં તો આ કોઈ દિન ન બેસે. કે ત્યાં સમતા સ્પષ્ટ કૃપાળુ દેવે સમજાવ્યું છે કે પ્રદેશનું સમપણ છે. અનંત યાત્રા કરવા છતાં એનો એક પણ પ્રદેશમાં વધઘટ થતું નથી, ઓછો અધિક થતો. તો ત્યાં સમતા સમજવી હશે તો એ જ સમજવાની છે, અને અહીંયા સમતા સમજવી છે. અને દરેક શબ્દનો પર્યાય શોધવો જરૂરી નથી. પછી એને હણાવવા યોગ્ય ન થવા દઈને આ બધી જ વસ્તુમાં એણે જે કર્મથી ભાગી છૂટવાની બદલે એ હવે જીવાય છે. ભાવથી જીવાય છે કે
ભાવથી જીવાય?
સ્વભાવથી નથી જીવાતું, વિભાવથી જીવાય. માટે આ બધું છે. તો અહીંયા એક વાત સમજાણું, જ્ઞાનીપણાનો સાર, એને કોઈ બે જીવ પ્રત્યે પણ ભેદ નથી, અભેદ છે. જીવનું સ્વરૂપ અભેદ છે. એટલે એ બરોબર એને એ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, એટલા માટે કે એ પ્રાણીને એને સિદ્ધ અને આ નિગોદનો જીવ એવો ભેદ નથી એની દ્રષ્ટિમાં, એટલે હિંસા ન કરે. જો વ્યવહારિક જગતની અંદર આવા ભેદને કારણે હિંસાનો ભેદ થાય, પણ અહીંયા તો નિશ્ચય નહીંથી જ્યારે કોઈ વાત કહેવામાં આવે ત્યારે આ જ્ઞાનીપણાનો સાર એના સંદર્ભની અંદર આ અહિંસા સમજાવવી છે. જો અહિંસાના સૂત્રો આગમમાં ચારે બાજુ વિખરાયેલા છે, એમાંથી આ સિલેક્શન કરીને 17 ગાથાઓ મૂકી હશે, 13 ગાથાઓ, કે અહિંસાના આ સૂત્ર સર્વમાન્ય એવી પ્રકારના છે કે જે તાત્વિક છે. હવે આ તત્વની હિંસા કદાચ આપણાથી સંભવિત ન બને, કારણ કે આપણે તરત જ ત્રસ સ્થાવરનો ભેદ થાય, એકેન્દ્રિય પંચેન્દ્રિયોનો ભેદ થાય, અને કેટલુંક તો અનિવાર્ય થઈ જાય. પણ અનિવાર્ય થાય છે એટલે ઓલી દ્રષ્ટિ જતી નથી જ્ઞાનીપણાની,
એટલે અંદર થી આપે કીધું વ્યક્તમાં મન વચન કયા ને યોગ્ય હોય તો પણ અંદર અવ્યક્તમાં કહીને જીવ પ્રત્યે બધા પ્રત્યે સંભાવ જોઈએ કે બધા જીવ સુખ ને ઈચ્છે છે.
એનું જ્ઞાની પણ હોય તો બધા જીવોને સમાન ગણે છે, એટલે કોઈ જીવ હિંસાને યોગ્ય, વધને યોગ્ય. જો સિદ્ધ વધને યોગ્ય નથી તો નિગોતનો જીવ વધને યોગ્ય શું કામ નથી? સમાજ છે.
આપણું ધ્યાન જ્ઞાની પણ ઓછું હોવાને કારણે આ ક્ષમતા આપણને સમજાતી નથી. તો જ્યાં સુધી આપણું જ્ઞાની પણ ન થાય ત્યાં સુધી આપણે હિંસક જ છીએ એવું.
એટલે એ જીવ બંધાય છે, અભેદ દશા આવી નથી ત્યાં સુધી સંસારની અંદર રહીને એને જીવે છે, એ જીવ બને. કારણ કે ત્યાં સમમ ભાવ ન હોય તો ત્યાં કોઈને કોઈ પ્રકારે વિભાવ છે. સમભાવનો અભાવ શું? પણ આ વિભાવ પાછો કસાઈ સાથે નહીં જોડો. બે જીવ વચ્ચે તમને જાણે ન જાણે પણ થોડો, જેમ પોતાનો દીકરો ને પાડોશીનો દીકરોમાં શું ભેદભાવ થયો? ઘણો ભેદ તો આપણે હવે અત્યારે કઈ બોલીએ એટલે બધા સાથે. અરે એક સમોવડિયાના દીકરા હોય, કુટુંબમાં સાથે રહેતા હોય, અરે એક સાસુ ને એમાં દેરાણી જેઠાણી પોતાના દીકરાની બહુ ને ઓલાના દીકરાની બહુ, બે વવરું હોય, બે પારકી જ છે પણ છતાં મારી છે ને આ ઓલાની છે, એમાં ભેદ, સૂક્ષ્મ ભેદ જાણે જાણે આપણામાં કેટલા બધા ચાલતા હોય છે. આ જ્ઞાની પણ આવે ત્યારે મટે. એ જ્ઞાની પણ એનામાં આવ્યું. તો જ્ઞાનનું ઓળખ અહીંયા આપી કે જ્ઞાનનું એક સ્વરૂપ એ છે કે જગતના છ દ્રવ્યોમાં ચેતન દ્રવ્યને ચેતન તરીકે જ જાણે છે, પછી એની સ્થિતિ પરિસ્થિતિ ગમે તે, એટલે એનામાં દ્રવ્ય દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ નથી. ખ્યાલ આવે છે? પોતાનું ને આ પારકું એ ભાવ ધીરે 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 કરતો મળતો જાય. અને એ ભાવ તો એટલા બધા સૂક્ષ્મ છે કે જ્ઞાનીઓએ શબ્દ પ્રયોગ વાપર્યો છે કે ડાબા જમણાનો પણ ભેદ ન હોવો જોઈએ. આપણે પછી આ કીધું બહુ ચિંતન કરીને બહુ સૂક્ષ્મમાં જાય અને કાંઈ પકડાતું જ નથી પછી તો એમ નહીં. વાતને જો સમજવી હોય તો આ ભેદ પણ નહીં, ડાબા જમણાનો પણ ભેદ નથી, ત્યારે આપણે કોઈને પડી જાય અને કે પડી ગયો વાગ્યું ક્યાં વાગ્યું હાથે આંગળી જમણા હાથનો ડાબા તો કે ડાબા સારું થયું.
છૂટા પડતા મારાથી લત મરાઈ ગઈ, લત મરાઈ ગઈ એટલે એને બરકું ભરવા મારે ટ્રાય કરી, કોઈ ખાલી પાટલું નથી પૂછ્યું. એટલે મારી સાથે પટેલભાઈ છે ને એ ક્યાં કૂતરું કેટલું પૂંજ્યું છે એને એમ ખાલી ઉફાડો જ અમને હવે બીજી વાર અમે ન
આપણે જ્ઞાનીપણાનો સાર સંતા છે એનામાં દ્રવ્ય દ્રષ્ટિ આવે છે, પર્યાય દ્રષ્ટિથી એ પર થતો જાય છે. કેમ કે જગતની અંદર આખું જગત છે એ પર્યાયમય છે, ગતિ છે એ પર્યાય છે, યોનિ છે એ બધી પર્યાય છે, ઇન્દ્રિયો છે એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય પણ આ બધું, આત્મા તો અતિન્દ્રિય છે. તો આ બધી જ અવસ્થા આપણે જ્યારે જીવને જોઈએ છીએ ત્યારે કાં તો એક ઇન્દ્રિય તો મિનિમમ હોય ને, મિનિમમ એક ઇન્દ્રિય હોય ને, યોની પણ હોય ને, ગતિ પણ હોય ને, આ બધું જ એ આપણી જીવને જોવાની દ્રષ્ટિમાં. આમાંથી આપણે એમ કંઈ કહ્યું બધા વચ્ચે સરખું કરો, હવે આ બધા કોઈ દુશ્મન નથી, આ કોઈ ભાઈ ભાઈ બધા હરખા છે, ત્યાં સુધી લઈ જવા પડે દ્રવ્ય. એટલે એ ભાવના ભાવ તો જાય, જેમ જેમ ભાવના ભાવે તેમ તેમ તાદ્રશ્ય એની સ્થિતિ થાય. યાદ્રશી ભાવના તાદ્રશી સિદ્ધિ. જેમ જેમ એનું ભાવન શુદ્ધ થતું જાય તેમ તેમ એને આ બધી સિદ્ધિ આવતી જાય. એટલે અહીંયા વાત જે છે જ્ઞાનીપણાનો સાર કીધો છે કે એક બે જીવ વચ્ચે પણ કોઈ અપેક્ષાએ પણ ભેદ ગણતો, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ છે, હવે કઈ અપેક્ષા રહે, એક પણ ન રહે. આ વાતને બરાબર સમજાય છે નહીં તો જેટલી સમજાણી એટલી બરાબર છે એમ આગળ પછી ચિંતનમાં લઈ જવી, અત્યારે અહીંયા ભૂમિકા લઈ લેવાની. બીજી 148 સર્વ જીવો આ ઈચ્છા બધાની છે, આ ઈચ્છા કોમન જોઈ. એક જગ્યાએ કીધું હે જીવ ક્યાં ઈચ્છત હવે, પછી આપણે લગાવશો કે ઈચ્છા રાખ, અહીંયા ઈચ્છાનો અર્થ ઈચ્છા જ લેવાની છે. પેલી ઈચ્છા છે એ બધી પૂદગલની છે, બાહ્યની છે. અહીંયા જે કઈ ઈચ્છા છે એ જીવના જીવિતવ્યની ઈચ્છા છે, એ બધાને છે. બધાને એવું જેવું આપણને જીવવાની ઈચ્છા હોય એવી નાના જંતુને પણ જીવવાની ઈચ્છા છે. લગાવ બસ આ તર્કમાં જાઓ, વકીલાત કરો. એમની એને અપેક્ષા જ નથી પકડાતી કે ત્યાં ઈચ્છા છે. એક જ્ઞાની કહે છે કે આ દેહ રહે કે ન રહે, ત્યાં જીવન એને શરીર સાથે સંબંધ છે. હા બરોબર છે, તમે સરસ જ કહો છો. આ જે કોમન ફેક્ટર પકડવાની અંદરથી કે જીવ માત્ર જે છે, જો અહીંયા સિદ્ધિની વાત નથી. પ્રાણથી જીવે છે તે જીવ, 10 પ્રાણથી જીવે છે એ જીવ માત્રની અંદર કોમન વાત શું, જીવ નાનો કે મોટો દરેકને જીવવું છે. કેમ કે એને આ પરથી જીવવાની વાત છે, સિદ્ધ સ્વભાવથી જીવે છે, જીવ સ્વરૂપથી જીવે છે. સ્વરૂપથી જીવે છે એને શું જીવવાનો પ્રશ્ન છે, એને શરીર જ નથી. અહીંયા કે છે કેમ કે અહીંયા હિંસાનો પ્રશ્ન કેની અરે આવે, પ્રાણધારી જીવો. હિંસા એટલે જીવને પ્રાણથી છૂટો પાડવો. તે તો સર્વ જીવો જીવવા ઈચ્છે છે, કોમન ફેક્ટર શું, તો જીવવાની ઈચ્છા આપણી એટલી બધી તીવ્ર છે તો એટલી જ એની છે. જીવ નાનો છે એટલે એવું નહીં, એક જંતુ પણ એટલી જ તરફડિયા મારે અથવા એટલી જ એની ભાવ અપેક્ષાએ જુઓ તો એનું જીવવાની ઈચ્છા એટલી જ છે જેટલી મારનારને પોતાની જીવવાની ઈચ્છા છે. એની પાસે સાધન નથી, ભાવમાં એ જરાય ઓછો નથી. એક જંતુ, એક મચ્છર, એક કીડી, એ પણ આક્રમણથી પ્રહારથી બચવા એટલી જ એની ઈચ્છા છે. જીજી વિષા જેને કહીએ એ એટલી જ છે જેટલી મારનારમાં તાકાત ગણી છે, એને પોતાના જીવન વિશે જેટલી ઈચ્છા છે.
સાહેબ એનું કારણ શું,
કેમ
જીવવાની ઈચ્છા છે એનું કારણ શું, કારણ તો
દેહ સાથે પ્રીતિ છે. સર્પના પ્રશ્નમાં ગાંધીને જવાબ દેતા કૃપાળુદેવે કીધું કે સર્પને દેહમાં પ્રીતિ છે. હવે તમે જો જ્ઞાનીપણાનો સાર હોય તમારો તો તમને દેહમાં પ્રીતિ છે તો તમે જ કહો છો ના દેહ તો નશ્વર છે, તો તમારે એને મારવાની વાત કોઈ રહેતી. પણ હું મરી જઈશ, પણ તમે કહો છો હું દેહ નથી જ, પછી ત્યાં મરવાની વાત ક્યાં આવી. માટે એ ગમે તે કરશે વગેરે. તો અહીંયા ઈચ્છા એ કોમન ફેક્ટર સમજવાનું. પછી ઘણું બધું વિસ્તારમાં આવે. માટે ભયંકર એવી પ્રાણી હિંસાથી નિર્ગ્રંથો, સર્વસંગ પરિત્યાગ વાળા જે નિર્ગ્રંથો છે એને હિંસા વર્જ્ય છે. શબ્દ પ્રયોગ સંસ્કૃતમાં છે અને માગધીમાં એને વર્જ્ય છે. જ્ઞાનીઓને અથવા નિર્ગ્રંથોને હિંસા વર્જ્ય છે. એટલે એ સર્વસંગ પરિત્યાગનું, અહિંસાનું એને મહાવ્રતનું પાલન કરવું છે. શ્રાવક અણુવ્રતમાં છે કારણ કે એ પોતે અણુવ્રતથી આગળ વધી શકે એવી એની સ્થિતિ નથી. અને આ મહાવ્રતમાં હોવાને કારણે જ એક પણ જગ્યાએ હિંસાનો ભાવ જણાય પોતાના મન વચન કાયાથી તો એ પોતાનો પ્રાણ ત્યાગ કરવા તૈયાર થાય. કેમ કે એ ત્યારે જીવિતવ્ય ઈચ્છતો, તો એ તુંબડીનું શાક પરઠવા પહેલા જો એનાથી હિંસા થતી હોય તો એ નિર્ગ્રંથ સર્વસંગ પરિત્યાગી એ આહાર પોતે લઈને પણ આને બચાવે. તો એક જે સૂત્ર આપણું છે કે જીવોને જીવવા દો, એ આપણે બનાવેલું સૂત્ર છે, મહાવીરનું નથી. મારીને પણ જીવવા, મરીને પણ જીવવા દો,
મરીને
બરાબર છે.
જીવોને જીવવા દો એટલે કે હિંસા ન કરી દે. જીવોને જીવવા દો,
જીવોને જીવવા દો.
જીવો
તમે જીવો, તમારી નસીબમાં હોય તો, અમારી એવી ફરજ નથી તમને જીવવાની. અમે જીવીએ, તમે જીવો, અમે ક્યાં ના પાડી છે. પણ તમે કહો છો પણ હું મરી ગયો છું, મદદગાર ના તું જીવને, મને ક્યાં વાંધો હતો. આ આપણું સૂત્ર છે કારણ કે આપણે કોઈની પ્રાણ રક્ષામાં આપણો જીવ દેવો એ આપણને મંજૂર નથી. અને મહાવીરના નામે આપણે કહેવું છે કે લીવ એન્ડ લેટ લીવ. આ ઇંગ્લિશમાં શબ્દ છો, એકદમ સાચું બતાવી દે છે. લેટ લીવ, લેટ લીવ એટલે તું તારા સત્તાથી જાતે જીવ, જે કાંઈ તારાથી જીવાય તો જીવ, ન જીવાય તો પડપાટમાં, મારે શું. લેટ લીવ એટલો બધો ખતરનાક શબ્દ છે અને એ આપણે જૈનના નામે દુનિયાભરમાં ફેલાવી દીધો છે. અને ગાય ભજન બધે જીવોને જીવવા દો, જીવોને જીવવા દો. પણ જીવોને જીવવા દો એટલે શરત છે કે પેલા હું જીવું તો ને, એટલે એમાં પ્રાધાન્ય છે ને એવું જીવવાનું. અહીંયા કહે છે કે મહાવીરે એમ કીધું છે કદાચ જીવાડવા માટે મરવું પડે તો, એટલે પ્રાણનો સંકટ આવે પ્રાણ ઉપરનું તો પણ ધર્મ છોડવો નહીં. એમ યશોવિજયજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જામાં આવ્યું છે. ધર્મ અર્થે અહીંયા પ્રાણી આજી છાંડે પ્રાણ નહીં ધર્મ, એ પ્રાણ છોડી દીધી. એટલે કૃપાળુદેવે પ્લેગની રસીના પ્રશ્નમાં પેલા ભાઈને, કચ્છના પદમસિંહભાઈને કહ્યું હતું કે તમે કેમ આમ કરો છો, કે સાચો શ્રાવક તો પ્રાણને સંકટમાં નાખીને પણ જીવનું જીવન કરે. આ એક આખો આદર્શ ધર્મનો, અહિંસાનો આદર્શ આવો છે. એને આપણે એવો બનાવી દીધો છે કે આપણી જાતનો પહેલાં બચાવ કરી લો પછી અહિંસાની વાત કરો.
આપણે એક દ્રષ્ટાંતમાં આવે છે મુનિનું, કંઈક ચકલું ચડી જાય છે,
મેતારામ, એટલે ત્યાંય છોડી દે છે, પોતાનો પ્રાણ જતો કરે છે. પણ એ હિંસાના કૃત્યને અથવા હિંસા થાય એવું સત્ય પણ બોલતો નથી. સામો એ વિચારે છે કે એને દેહમાં પ્રીતિ છે, પછી મારે એના ઉપર આરોપણ જ્ઞાનીપણાનો ન કરાય.
કેટલો
હા, એને એમ નથી કેવું હું તને મારીશ, કઈ તાર કેમ કે તું મરીશ ક્યાં, તું તો અમર છો, તું તો શાશ્વત છો. અરે તો પછી હિંસાથી જ જીવન થઈ જાય, કારણ કે કોઈ કોઈને મારતો જ નથી ને મારી શકતો જ નથી. તો એ જીવને ત્યાંથી મારીને કે કહે તું ક્યાં મરવાનો હતો, તું તો અજરા અમર શાશ્વત નિત્ય સનાતન સિદ્ધ છો. પોતાની અપેક્ષાએ ચારિત્ર, પોતાની અપેક્ષાએ
બકરીનો મધ્યમ જ કહે કે આ ગતિમાં એને ફાવતું નથી, એટલે આ ગતિ ન હોય એને એ ગતિની દયા આવે, એ એવું કરે છે.
ચાલો હવે મને લાગે છે આપણે આગળ ચાલીએ ખોટા. જે ગાથા આવે ને એટલું સમજશો, વિશેષ બધું પછી. અત્યારે આ ગાથાની અંદર કોઈ પ્રશ્ન? અચ્છા, કેમ કે આ બધા એવા સરસ સૂત્રો છે કે તમારો પ્રશ્ન છે ને એની ગાથા જ આવવાની છે. બિલકુલ એવું સરસ ચયન કર્યું છે આ ગાથાઓનું કે એ સૂત્રો સર્વાંગી એના બધા જ દ્રષ્ટિકોણને આવરી લે. એમાં અહિંસા સૂત્રને તે 13 ગાથાઓ મૂકી દીધી આગમમાંથી તારવી તારવીને. આ આચાર્યોએ એટલું બધું કામ કર્યું છે. એટલે આપણે કહ્યું કે શ્રમણ સૂત્ર લેવાથી 45 આગમનો અભ્યાસ થાય છે. અત્યારે આપણે બધા કરીએ છીએ એ 45 આગમનો. એકેય ગાથા આગમ બહારની નથી. જૈનાગમ છે એની બહારની એક પણ ગાથા મૂકી નથી આ આચાર્યોએ. બીજા કોઈ પુસ્તકનો સહારો લીધો નથી. સરસ પુસ્તકો છે, સરસ શાસ્ત્રો લખાયા છે, બહુ સરસ લખાયા છે, પણ એ ગાથાનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો. કારણ કે બધા જ શ્રુત સમુદ્ર જે છે, શાસ્ત્રો છે, એનું મૂળ આગમ છે, જીનેશ્વરની સર્વજ્ઞની વાણી છે, દેશના છે. એમણે કહ્યું કે આપણે આ ગાથાઓ મૂકો, પછી જેને વિસ્તાર જેનો જેમાંથી મળવો હોય. હરિભદ્રસુરીના ઘણા શાસ્ત્રો છે, હેમચંદ્રાચાર્યના છે, યશો વિજયના છે, દેવચંદ્રજીના છે, કુંદકુંદાચાર્યજીના છે, અમૃતચંદ્રાચાર્યજીના છે, આ બધા ભલે રહ્યા, એની એકેય ગાથા નથી લીધી. પ્રસમરતિ છે, અધ્યાત્મ કલ્પ છે, એણે આગમ સિવાય ગાથાઓ એકેય લીધી નથી. આપણે જે સૂત્ર વાંચીએ છીએ એનું બરોબર મહત્વ સમજીએ કે હંમેશા તીર્થંકરની વાણી સૂત્રાત્મક જ છે, સૂત્ર આપે છે, પછી વિચાર જીવ કરે. આચાર્યો ગણધરો એનું ગુંથન કરે, કેવડીઓ એની શ્રુત કેવડીઓ એની રચના કરે, શાસ્ત્ર રચાય, ભાષ્યો રચાય, વિવરણ રચાય, ટીકાઓ રચાય, અનેક ગ્રંથો રચાય, પણ મૂળ શેમાંથી રચાય? એક એકની અંદર એક એક સૂત્ર કંઈ ને કંઈ પ્રકારનું સૂક્ષ્મપણે આવે તો બહુ. એટલે આપણને આ મળ્યું છે સરસ મજાનું આપણે એના ઉપર, પણ આ એટલું જ ફળીભૂત થાય. આવું સરસ શાસ્ત્ર છે છતાં આ ક્યાંય કોઈ જગ્યાએ વંચાતું નથી, ક્યાંય ઉલ્લેખ નહીં થાય. કારણ કે થોડું કઠિન પડે, થોડો વિચારનો વિસ્તાર કરવો પડે. એમ વિરોધ કરે
કે પહેલા તો દીક્ષા લેવી પડે, પછી તમારે દીક્ષા પર્યાય થઈ પછી જોગ કરવા પડે, ને પછી વચાય, પણ એ બધું ઈઝીલી મળી ગયું.
એમાં શ્રાવકને 5 આગમની છૂટ છે. આચારાંગ છે, શ્રુત કૃતરાંગ છે, એ બધા જોગની જરૂર નથી. પણ બીજા જે અમુક આગમ, દરેક આગમ માટે આ પછી પદ્ધતિ આવી છે, એ આચારાંગમાં જ આપેલી છે. વંચાય જ, પણ હવે પરંપરા જેને કહી ને, એક ધર્મ અને એક પરંપરા ધર્મ, એ પરંપરા અને આમનાય, જે આમનાય નક્કી થઈ છે એ દેરાવાસીની જુદી, સ્થાનકવાસીની જુદી, તેરાપંથીની જુદી, દિગંબરની જુદી, અને દેરાવાસીમાંય પાછા જે 2 ભાગ પડે, 4 ભાગ પડે, બધાની જુદી. એટલે કોઈ એક વસ્તુને પકડીને ચાલવું નહીં કે અહીંયા ન આવે કોઈને.
તમારી પાત્રતા ન હોય કોઈ,
પણ હવે એની માન્યતા છે. પછી વાત મૂકી દઉં આપણે કે આ બહુ સારું, તમારી માન્યતા છે. અમે એમ કહી છીએ કે સર્વજ્ઞની વાણી કોઈ પણ અલ્પજ્ઞ જાણે તો જ સર્વજ્ઞ થાય. આ અમારી માન્યતા છે. તમને નહીં માન્ય હોય તો ઝઘડો ક્યાં સુધી કરવો, અને આગ્રહ શું કામ રાખવો કે એ આમ કે છે, એ ગમે તે કે, એની માન્યતા છે, એનો અભિપ્રાય છે. અને એ અભિપ્રાય સંપ્રદાય આધારિત છે, ગચ્છ આધારિત છે, આમનાય આધારિત છે. એમની આમનાયની અંદર આ મર્યાદા છે, તો મર્યાદા એમણે રાખવી જોઈએ. જેમણે આમનાય પાડવી હોય મર્યાદા રાખવી. અને આપણને એમ થાય કે ના ના, જ્ઞાન છે એની અંદર કોઈ ભેદાભેદ ન હોય. જો દરેક જીવમાં સત્તામાં સર્વજ્ઞતા પડી છે તો કોઈ જ્ઞાન એને માટે બાધ કરતા ન હોય. હા, ચિત્તની શુદ્ધિ વિના જ્ઞાન પરિણામ પામે નહીં. આપણે ગમે તેટલા પુસ્તક વાંચીશું અને ગમે તેટલા ઉત્કૃષ્ટ સાધન આપણા હાથમાં હશે, પણ જો એની યોગ્યતા, એની પાત્રતા, એની ક્ષમતા જો આપણે કેળવી ન હોય તો આ કોઈ દિવસ આપણને ઉપકારી થશે. ચિત્ત શુદ્ધિ ની અંદર જે કહ્યું ને, વિશાળ બુદ્ધિ,
મધ્યસ્થતા,
સરળતા અને જીતેન્દ્રિય, આ બધા ચિત્ત શુદ્ધિના સાધનો છે. એનેથી જ્ઞાનનું પરિણમન થાય, સમજણ આવે. પણ એ સમજણ આગ્રહના રૂપમાં આવે અને વર્તનના રૂપમાં ન આવે તો ચિત્ત શુદ્ધિ નથી
ત્યાં.
એટલે વાંચીને પછી એના ઉપર થોડી વિચારણા કરવી પડે. વાંચન પછીની સ્ટેજ વિચારણા છે. અને વિચાર ના ના, એવું નથી. એ અહીંયાથી મળ્યું તો એ તમને સમજાણું, એ તમારી વિચારણાથી સમજાણું. એટલું ને એટલું તમારું હોત તો તમને હું કહું તો શું કામ સમજાય, એમને શું કામ સમજાણું? તો કંઈક સમજાણું એટલે શું થયું? કે તમારી વિચારણાને ટેકો મળી ગયો. તો વિચારણા તો તમારી જ થઈ પાછી. બધું બરોબર છે. એટલે કૃપાળુ દેવે સત્સંગ શબ્દો મૂક્યો છે કે ભાઈ આ કાળમાં જ્ઞાનીઓનો વિરહ છે, આ કાળમાં સત્પુરુષનો વિરજ. મુનિઓને પણ કહ્યું કે 500 ગાંવ સુધી તમે વિહાર કરશો તો પણ તમને સત્પુરુષ મળે એવો કાળ નથી. એટલે કાળની દુર્લભતા છે, કાળની દુષ્મતા છે. તો તે સમયે સાહેબ જ્ઞાન તો પડ્યું છે, તો આ કાળના પ્રવાહને રોકવા શું કરવું? અમારે કાળ પ્રવાહથી બચવા શું કરવું? સત્સંગ. હવે આપણે પણ એ પાછી ભાઈ, એ જે છે એ આખી શૈલી ખંડન મંડનની છે, આપણે એમાં નથી. આપણે એમ કહીએ છીએ, કૃપાળુદેવ એમ કીધું, જો આગલો પત્ર જો, હજી બે દિવસ પહેલા જ આપણે પત્ર હતો, કે આવા કરાળ કાળમાં આત્મ પ્રત્યેય પુરુષને માટે પણ સત્સંગ એ એક જ ઉપાય છે. કોને? આત્મ પ્રત્યેય પુરુષને પણ બચવાનો ઉપાય. આ કાળની અંદર આ સંસાર ગડકા ખાતા ખાતા માંડ સંસાર સમુદ્ર તરવા દે છે. એટલે સૌભાગ્યને લેખું કે ભાઈ તમારો સત્સંગ અમે ઈચ્છીએ છીએ કે જ્યાં અવિચ્છિન્ન આત્મવાર્તા થઈ શકે. તો સત્સંગ એ આવા જ્ઞાની પુરુષોને પણ કાળની સામે બચવાનો ઉપાય છે. એટલે આપણા માટે પણ ઉપાય શું? સત્સંગ. અને સત્સંગમાં સત્પુરુષ નથી તો કેન્દ્ર શું? સત્શાસ્ત્ર અથવા સત્બોધ. આ સત્પુરુષનું જ સ્વરૂપ છે, એનું દેહ સ્વરૂપ એ નથી. સત્પુરુષનું અથવા જ્ઞાનીનું દેહ સ્વરૂપ એ જ્ઞાન નથી, એનો બોધ છે એ જ્ઞાન છે, એ એનું સ્વરૂપ છે. આ અત્યારે જે છે આ સર્વજ્ઞનું સ્વરૂપ, તીર્થંકરનું સ્વરૂપ, જ્ઞાનીના સ્વરૂપના આશરે આપણે બેઠા છીએ. એના બોધમાંથી વિચારીએ તો આ જીવ પાછા બધા સમ છે. તો એ સત્તા એ જ્ઞાની છે. ચોક્કસ પોતાનો જેટલો ક્ષયોપશમ અને જેટલી ચિત્તની શુદ્ધિ એના પ્રમાણમાં એ સમજણ જરૂર કેળવે કેળવે ને કેળવે. તો આ કાળની અંદર આ એક જબરજસ્ત સાધના છે. એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને પણ કહ્યું, મહાવીરે 12 પ્રકારના તપનું વર્ણન કરતા એને કીધું કે નાસ્તિ ન ભવિષ્યતિ સ્વાધ્યાય સમો તપ. અત્યારે નથી જગતમાં અને ભવિષ્યમાં પણ નહીં હોય, સ્વાધ્યાય જેવું તપ દુર્લભ છે. બીજા તપ 11 છે. એમણે સ્વાધ્યાયનું, સ્વાધ્યાયના તપમાં તમે ઉત્કૃષ્ટ જ્ઞાનીની સાથે હો છો. સ્વાધ્યાય સમયે જીવ કેના સાનિધ્યમાં છે? જ્ઞાનીના
સાનિધ્યમાં.
હા, એ જ જ્ઞાનીનું સ્વરૂપ, એનો બોધ, સદબોધ. તો આત્માનું જ્યાં વર્ણન છે, આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં. આ સુપાત્ર જીવને પણ શબ્દ એક શરત એ આવે છે કે સુપાત્ર હોવો જોઈએ. સુપાત્રતા એ છે કે એના કષાયો શાંત હોવા જોઈએ, જીતેન્દ્રિય હોવો જોઈએ, વિશાળ બુદ્ધિ હોવી જોઈએ, સંપ્રદાયવાદની અંદરની આગ્રહે પડેલો પકડેલો હોય, જકડાયેલો હોય એને ન સૂજે. વિશાળ બુદ્ધિ જોઈએ, સરળતા જોઈએ કે વાતને સમજવા માટેની એને કોઈ આગ્રહમાંથી છૂટી જાય. આગ્રહ હોય ખરો પણ જરા સાચી વાત આવે તો એની પકડ એની છૂટી જાય, એની પકડ બંધાયેલી ન રહે એવી સરળતા છે. તો એવી પ્રકારનું તો અત્યારે જે આ સ્વાધ્યાય ચાલે અથવા સત્સંગનું આ મોટું બળ છે. આ કાળમાં પણ આવા આગમ સાથે જોડાવાથી કાળ બળને આપણે હટાવી શકીએ છીએ. એટલો બધો જબરજસ્ત આ સ્વાધ્યાય અત્યારે ચાલે છે, આપણું તપ ચાલે છે જો ભાવથી કરવામાં આવે. અને અભ્યંતર તપ છે, બાહ્ય તપ કરતાં પણ અભ્યંતર તપ આત્માની શુદ્ધિ વધારે કરે. ચિત્ત શુદ્ધિ ઉપર આ થાય અને ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ પણ આ જ કરે, એટલે શુદ્ધિનો માર્ગ પણ આ જ છે. અને કૃપાળુદેવે કહ્યું મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. મોક્ષનો પંથ કયો? તો કે જેનાથી શુદ્ધતા થાય, નિજની શુદ્ધતા થાય. આ નિજની શુદ્ધતા થાય છે આ ગાથાઓથી, ભગવાનના બોધથી, આગમની ગાથાઓથી. આ પરાવાણી છે, આપ્તવાણી છે, એ વાણીના બોધથી એનો વિચાર જેટલો થાય એટલો આપણે કરીએ તો એનું પરિણામ શુદ્ધિ સિવાય બીજું કાંઈ ન આવે. અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, એનો માર્ગ આ જ છે. પણ છતાંય આપણે આગળથી બીજા માર્ગ નથી એવી વાત નથી, ભલે ગયા. પણ આપણને જેની શ્રેષ્ઠતા પકડાતી હોય, સમજાતી હોય, તો આપણે ત્યાં એમાં ચોક્કસ એ આપણો સત્ય પ્રતિનો આગ્રહ છે કે અમને તો લાગે છે કે કૃપાળુદેવે જે અમને અત્યારે માર્ગદર્શન આપ્યું છે, સત્સંગ જેવું કોઈ બીજું આ કાળમાં મુમુક્ષુને બળવાન અને ફળવાન બીજું કોઈ સાધન નથી. સત્સંગ કરવો. આગળ
બીજાની પાસે પણ મરાવાનું, કરુણ મરાવાનું અનુભવ્યું એટલે બીજાની પાસે મરાવા પણ પોતે મરવાનું બીજાને પણ
સરસ. કારણ કે 48માં કીધું બધા જ જીવની ઈચ્છા શું છે, બધા જ જીવો કીધા છે એટલે પછી એના ભેદ પડ્યા છે, ત્રસ ને સ્થાવરના તું ભેદ પાડીશ માં. અને પછી હું નથી મારતો તો અહીંયા વાત મૂકી દીધી. બંને વાત મૂકીને 48ની ગાથાને એ સૂત્રને કેટલું પૂર્ણ બનાવ્યું. ત્રસ અને સ્થાવર જીવો છે ભાઈ, જીવ જીવની અપેક્ષાએ ત્રસ પણ હોય અને સ્થાવર પણ હોય, તો પણ તારી દ્રષ્ટિએ તો જાણતા કે અજાણતા, ત્રસ હોય કે સ્થાવર, અને મારવું કે તારે ના કરે, જાણતા કે અજાણતા. અજાણતા ન થાય એ કઈ સ્થિતિ મૂકી? એને કહેવાય અપ્રમત્ત ભાવ, સતત જાગૃત દશા. કોઈ પણ કામ કરતા એને સાદા ભાષામાં મોક્ષ માળામાં યત્ના